भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुर नरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांत ब्रतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्वावतारी इष्ट देव भगवान श्री स्वामीनारायण, स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़ताल वासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज नी छत्र छाया मां साराय मुंबई तथा परा विस्तारों पर जेमनी अमी दृष्टि हमेशा रहेली छे एवा मुंबई मंदिर में बिराजमान लक्ष्मीनारायण देव ना सानिध्य में घाटकोपर मंदिर में बिराजमान अर्चा स्वरूप भगवान श्रीहरिना सानिध्य में आजना द्विमासिक सभाना उपलक्ष्य में सभा में उपस्थित धर्मकुळाश्रित वाला सर्वे अमारा संतो श्रीजीना लाडीला धर्मकुळाश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। आजे घाटकोपर ने आंगणे आपड़ी द्विमासिक सभानो सुंदर आयोजन करवामां आव्युं छे। आ द्विमासिक सभानो आयोजन एनो हेतु आ सभानी जे यात्रा ए मुंबईना तमाम परार विस्तारोमांथी दर बे महीने अलग अलग विस्तारोनी अंदर सत्संग प्रवर्तनो कार्य करवा सत्संग ने विकास ने कार्य लई जवा आपणो संकल्प साथे आ सभानो आयोजन करेलू छे। बोरीवली कांदीवली मुलुण दहीसर मीरा रोड वगैरे अनेक पराओमांथी पसार थई आजे आ सभा घाटकोपर ने आंगणे आवी छे। खूब आनंद साथे એ કહેવું પડે કે આ સત્સંગ સભા એને જ્યારે શરૂ કરવામાં આવી ને એની પાછળનો જે હેતુ હતો એ હેતુ આજે આપણને સાર્થક થતો દેખાય છે। સાર્થક થતો એટલા માટે દેખાય છે કે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વીને વિશે પ્રગટ થઈ અને જે મનુષ્ય ચરિત્ર કરીને જે અથાક દાખલો કરેલો હતો પોતાના શરીરની સામું જોયા સિવાય શરીરની પરવાહ કર્યા સિવાય જેમ મહારાજની જીભ વડે એમ સંતોએ પોતાના શરીરને વાળીને પોતાના પુરુષાર્થને કરીને જે દાખલો કર્યો હતો અને સંસારની અંદર વ્યવહારની અંદર રહેલા એવા ગ્રહસ્થોએ જે પોતાના માન મર્તબાને મોટપને ત્યાગ કરી અને ભગવાન સ્વામિનારાયણનું શરણાગતિ જે સ્વીકારી સમાજમાં કેટકેટલું સહન કરીને ઘણાને ગામ બહાર મૂકવામાં આવતા ઘણાને નાત બહાર મૂકવામાં આવતા અને આ તમામ જે પરિશ્રમ કરીને દુઃખ સહીને જે ભગવાન સ્વામિનારાયણનો અડગ પક્ષ અને જે દાખલો એમને પણ આ સત્સંગની અંદર યોગદાનના સ્વરૂપમાં કરેલો હતો આ તમામ દાખલો એનું અવિરતપણું જાળવવા માટે આ જાગૃતિ એ જરૂરી હતી। મહારાજે એક વાત બહુ સુંદર લખી છે, વાલા ભક્તો, ભક્તિ માર્ગમાં ક્યારે તૃપ્તિ ન હોય। ભક્તિ માર્ગ મોક્ષ માર્ગ, જો જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે ને એના માટે ઉપાય બતાવ્યો છે આપણા શાસ્ત્રોમાં કે જેને પોતાના જીવનું કલ્યાણ કરવું છે એને ધર્મ અને ભક્તિને અનુસરવી પડે છે. અને ધર્મ અને ભક્તિને અનુસરવાનો અર્થ એમ થાય, મહારાજે લખ્યું કે ભક્તિ માર્ગમાં ક્યારેય તૃપ્તિ ન હોય, શાંતિ ન આવી જોઈએ. જો તૃપ્તિ થઈ જાય, સંતોષ થઈ જાય કે હવે ઘણું થયું, તો ત્યાં ભક્તિ માર્ગ રૂંધાઈ જાય છે, ત્યાં આપણો મોક્ષનો માર્ગ રૂંધાઈ જાય છે. અને કદાચ એટલે જ મને એમ લાગે છે કે ભગવાન થોડા થોડા સમયે આવા થોડા નાના મોટા વાવાઝોડા લાવી દેતા હશે કે જે સૂતેલા વ્યક્તિઓ હોય જાગૃત થઈ જાય. બાકી તો નંદસંતોએ બહુ સુંદર ગાયું છે, મહી પડેલા મહાસુખ માણે દેખણ હારા દાજે જો. સત્સંગનો રંગ એવો રંગ છે ને ભક્તો, કે જે અંદર ઊંડા ઉતર્યા છે, અને ઊંડા ઉતરવાની રીત છે હો, જેને અંદર ઊંડા ઉતર્યા છે, જેને સત્સંગની અંદર પોતાનું સર્વસ્વ સમર્પિત કરેલું છે, એને જે આનંદ અને આત્મશક્તિનો જેની અંદર સંચાર થાય છે, અને આત્મબળનો સંચાર થાય છે, એવો સંચાર, એવી શક્તિ, એવી ઉર્જા વિશ્વની કોઈ એવી લેબોરેટરી નથી કે કોઈ એવી પ્રક્રિયા નથી જેનાથી આત્મબળ વધી શકે. આત્મબળ વધવાનું, વધારવાનું કામ એ આ સત્સંગ કરે છે. એક વખત મને એક જણાએ વાત કરી કે રાજકારણને ધર્મને, આપણે સામાન્ય ચર્ચા કહીએ છીએ કે રાજકારણને ધર્મને કોઈ છેડા નથી હોતા, બંને જુદા જુદા વિષયો છે. હું બહુ મનન કરતો હતો, બહુ વિચાર કર્યો, પછી મને એક મારા મનનો એવો વિચાર આવ્યો કે એ શક્ય ન બને. રાજકારણ જે છે ને, રાજનીતિ એક સ્ટ્રક્ચર છે, એક એક બંધારણ, એક જેને બાંધકામ કહેવાય, એને ખોખું કહેવાય, શરીર છે. પણ શરીરની કિંમત ક્યારે થાય કે જ્યારે એમાં પ્રાણ હોય. મકાન સારામાં સારું બનાવ્યું છે પણ અંદર કોઈ રહેતું ન હોય તો એને ખંડેર કહેવાય, એને મકાન કહેવાય, ઘર કહેવાય ને, એમાં માણસની વસ્તી જોઈએ. એમાં જે માળખું છે, એક નિયમ નક્કી કર્યો, એક બંધારણ નક્કી કર્યું, પણ એ માળખાની અંદર પ્રાણ શું છે, તો એ પ્રાણ છે ને એનો ધર્મ, એ એનો પ્રાણ છે. એને કઈ રીતે સમજી શકાય, તો એના માટે બહુ સુંદર આપણી પાસે દ્રષ્ટાંત છે. કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ સત્તાના પદ ઉપર બેઠા હોય, એમાં પ્રમાણિકતા જોઈએ. આ પ્રમાણિકતા એ ધર્મ છે. એમાં સદવ્યવહાર જોઈએ, એ સદાચાર શીખવવાનું કામ એ ધર્મનું છે. જો સદાચાર ન હોય, પ્રમાણિકતા ન હોય, તો એ માળખું એ ખંડેર લાગે, એમાં પ્રાણ ન હોય. એમ જીવનની અંદર, આ સંસારની અંદર જ્યારે આપણે મનુષ્ય શરીર ધારણ કરીને આપણે આ સંસારની અંદર જીવીએ છીએ, ઘણા જીવ એવા હશે કે પશુ પક્ષી વૃક્ષ વેલીના સ્વરૂપની અંદર પોતાનું જીવન નિર્વાહ કરતા હશે, પણ એનો પણ જો આધાર હોય, એનો આધાર સ્તંભ જો કોઈ ગણવામાં આવ્યો હોય, તો એ ધર્મ છે, એના નિયમ છે. અને એ ધર્મને અનુસરીને જ્યારે આપણે જીવતા હોઈએ, ત્યારે જ આપણી કિંમત એ મનુષ્ય તરીકેની થાય છે, ત્યારે જ આપણે સાચા અર્થમાં માણસ કહેવાય છે. નહીતર શાસ્ત્રકારોએ એને પશુની સાથે સરખાવ્યા છે. એટલે આપણા જીવનની અંદર જે આ ધર્મનો આશરો આપણને મળ્યો છે, એ ખરેખર આપણને આ મૃત્યુલોકમાંથી, આ ભવસાગરમાંથી પાર ઉતારવા માટે, આપણને જ્યારે મહારાજ જેમ કીધું ને કે મનવારો લઈને આવ્યા છે અને એમાં ભરીને લઈ જવા છે, આપણને આ મનવારમાં બેસવાના વિઝા મળી ગયા છે. આપણને આ ધર્મ ઓળખાણો છે, સત્સંગ ઓળખાણો છે, માટે આપણને આ સત્સંગના માધ્યમથી ભગવાનને પામવાનો માર્ગ આપણને મળ્યો છે. આનું વાલા ભક્તો ગૌરવ રાખવું. આપણે ઘણી વખત વિચારીએ કે આ બબ્બે મહિને સભા કરીએ છીએ, અલગ અલગ પરામાં સભા કરીએ છીએ, આનાથી સત્સંગને બળ કઈ રીતે મળતું હશે. પણ આ બે મહિને એટલા માટે અમે વારંવાર જ્યારે આયોજન આપણે સંગઠિત થઈને કહીએ છીએ, ઘણાએ વિચારતા હોય કે સત્સંગમાં આ ભાગલા પાડવા કે સત્સંગમાં વિખ્યાત કરવા આ આયોજન થાય છે, પણ હકીકતમાં એમને ડર એનો નથી સત્સંગ, એમને ડર એ છે કે આજે જ્યારે સમગ્ર સંપ્રદાય એક તંબે થઈ રહ્યો છે, સમગ્ર સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને અનુસરવા આજે કટિબદ્ધ થઈ રહ્યો છે, ત્યારે અમારા જે પોલાણ છે અને અમારું જે તૂત ચાલે છે એ તૂત બંધ થઈ જશે, એમનો ડર એનો છે. અને ડર આજે સમગ્ર સંપ્રદાય આજે એક થઈ રહ્યો છે, આજે સિદ્ધાંતને અનુસરીને, આજે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની ઉપર ટૂંક ટૂંક થવા આજે કટિબદ્ધ થઈ રહ્યો છે. ત્યારે આના એને એટલા માટે સંતોએ, અને આ શબ્દો આજથી નહીં 225 વર્ષ પૂર્વે લખાણા છે, એટલે મને એમ થાય કે કદાચ આ કળિયુગમાં મહારાજે લખ્યું ને, અમે જે બધું કર્યું છે બધું વિચારીને, કળિયુગમાં સંત અંપ્રો સંપ્રદાય કળિયુગમાં ચાલવાનો છે એમ બધું વિચારીને અમે નિયમો બનાવ્યા છે. શિક્ષાપત્રીમ કડક જ્યારે કરીને મહારાજે થોડી, ત્યારે ભક્તોએ ઘણાએ ફરિયાદ કરી કે મહારાજ આટલું બધું કડક કરો છો, આ સંપ્રદાય કળિયુગમાં ચાલનારો છે, કેમ શ્રદ્ધા ટકશે? ત્યારે મહારાજે કીધું, અમે બધું વિચારીને કર્યું છે, અને આમાં જો પાર ઉતરે તો અક્ષરધામમાં, આમાં જો ગાફલેત રાખે તો અક્ષરધામમાં સ્થાન મળે નહીં. એટલે બહુ વિચારીને મહારાજે કર્યું છે. અને જેને ભગવાનમાં વિશ્વાસ છે એને ભગવાનના વચનમાં પણ વિશ્વાસ હોય, અને ભગવાનના વચનમાં જેને વિશ્વાસ છે એની શ્રદ્ધા, એનો વિશ્વાસ ક્યારે ડગે નહીં, એ જ આપણી સાચી લાયકાત છે. આજે એટલા માટે મેં કીધું કે ખૂબ આનંદ છે કે જે સંકલ્પથી આ સત્સંગની આ સભાનું આયોજન કર્યું હતું, આજે એ સત્સંગ એ દિન પ્રતિદિન વધારે ને વધારે દ્રઢ થતો જાય છે. આ એક દિવસની સભા, દ્વિમાસિક, બે મહિને એક સભા થાય એનું જ માત્ર પરિણામ નથી, પણ એના માધ્યમથી જે પોષણ તમને મળે છે, જે જ્ઞાન મળે છે, અને એ જ્ઞાનને તમે વારંવાર વાગોળો છો, જે એના ઉપર મનન કરો છો, ચિંતવન કરો છો, એનાથી તમારું અંગ દ્રઢ થાય છે. અને એ અંગ જે દ્રઢ થાય છે એના કારણે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવા વાવાઝોડા આવે, ત્યારે આપણું મન ડગતું નથી. અને એ પોષણ આપવાનું કામ આ સભાના માધ્યમથી, આ સત્સંગના માધ્યમથી થાય છે. માટે જે ભક્તો આમાં તન મન ધનથી, જેની અંદર શ્રદ્ધાથી જોડાણા છે, અમે ખરેખર ઘાટકોપર અને એમની સાથે જે પણ સહયોગમાં ભક્તો રહ્યા છે એ બધાને અમે લાખ લાખ ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ કે તમારો આ દાખલો. મને એક પ્રસંગ નાનો યાદ આવે છે. ભારતની આઝાદીની જ્યારે ચળવળ ચાલતી હતી ને, આ પ્રસંગ એટલા માટે કહું છું કે આપણી શ્રદ્ધા કેવી હોવી જોઈએ. હમણાં નિત્ય સ્વરૂપ સ્વામીએ બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું કે ગાંધીજી જેમ એક લક્ષ્ય લઈને કે ભારતને આઝાદ કરાવવો છે, અને સ્વાર્થ રહિત જ્યારે એક કાર્યની અંદર સર્વસ્વ અર્પણ કરીને લાગી ગયા, ત્યારે એની પાછળ આખો સમાજનો સમાજ એની પાછળ ઉમટ્યો. આજે આપણે ભગવાન સ્વામિનારાયણના જે સિદ્ધાંતો, જેના મૂળિયા કેટલાક દ્વેષી વ્યક્તિઓએ કે કળિયુગના વાતાવરણે જેના મૂળિયા ઉડાડ્યા છે, ઊંચા કરી દીધા છે, એને આપણે ફરી સ્થાપિત પ્રસ્થાપિત કરી અને જડમૂળ એનું મજબૂત કરવું છે, જ્યારે આનો પુરુષાર્થ કરીએ છીએ ત્યારે આપણો શ્રદ્ધાનો અંગ કેવું હોવું જોઈએ. એક વખત આજ મુંબઈ, આ મહારાષ્ટ્રની અંદર, મુંબઈની અંદર લોકમાન્ય તિલક બહુ સારા આપણા આઝાદીના લડવૈયામાં નામ આવે છે, અને આપણે બધા એનું નામથી વાકેફ છીએ. એમને એક સૂત્ર બહાર જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને મેળવીને રહીશ. આ સૂત્ર જ્યારે એમને બહાર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, ઇન્ડિપેન્ડન્સ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને મેળવીને લઈશ, ત્યારે અંગ્રેજ સરકારે એમને આ ગુનાની અંદર રાજદ્રોહનો ગુનો બતાવી અને એમને ગિરફ્તાર કરી અને એમને એમની સામે કેસ ચલાવ્યો. કોર્ટની અંદર એમના બચાવ પક્ષના વકીલ તરીકે લોકમાન્ય તિલક પોતે પોતાનો બચાવ કરતા, એમને પૂછવામાં આવ્યું કે તમારી સામે તમે આ શબ્દ બોલ્યા છો, આ રાજદ્રોહ? લોકમાન્ય તિલકે, હા અમે નામદાર, અમે આ શબ્દ બોલ્યા છીએ, તમારો ગુનો સાબિત થાય છે. હવે એક તમારી પાસે બે વિકલ્પ છે. આ જજ સાહેબ લોકમાન્ય તિલકને એમ પૂછે છે, તમારી સામે બે વિકલ્પ છે કે તમે આ તમારું સૂત્ર પાછું ખેંચી લો અને આઝાદીનો સંકલ્પ મૂકી દો, તો તમને અમે અહીંયા મુંબઈની જેલમાં રાખીએ, તમારા સ્નેહીજનો સગાવાલા મિત્રો તમને મળી શકે, તમને આરામદાયક લાગે, અને જો તમે આ સૂત્રને નહીં મૂકો તો કડક સજા કરવામાં આવશે અને તમને કાલા પાણી, એટલે અંડમાન નિકોબારની અંદર કાલા પાણીની સજા થતી, તમને ત્યાં મૂકવામાં આવશે. ત્યારે લોકમાન્ય તિલકે એનો બહુ સુંદર જવાબ આપ્યો કે નામદાર, જો હું ભારતની આઝાદીનો, મારા સ્વરાજનો જો હું સંકલ્પ મૂકી દઉં અને જો હું મહારાષ્ટ્ર એટલે કે મુંબઈની જેલમાં રહું તો મારા માટે આ જ કાલાપાની થશે, અને મારા સ્વરાજના સંકલ્પ સાથે કદાચ હું કાલાપાની એટલે અંદમાન નિકોબારની જેલમાં મને જો સજા ફરમાવવા આવે ને તો મારે મન, એ મારું મહારાષ્ટ્ર છે, એ મારો દેશ છે, મારું મન જ્યાં છે. આ સિદ્ધાંતની અંદર જ્યારે લાગેલા વાલા ભક્તો, આવા કેટલાક શૂરવીરોએ પોતાના જ્યારે જાન આ દેશને માટે નેવછાવર કર્યા છે ત્યારે આ દેશને આઝાદી મળી છે. કહેવાની મારો પાછળનો ભાવાર્થ એ જ છે કે જ્યારે આપણે ભક્તિના રંગમાં રંગાયા છીએ, જ્યારે આપણે સત્સંગના રંગમાં રંગાયા છીએ, ત્યારે આપણા જીવનની અંદર પણ આ દ્રઢતા હોવી જોઈએ કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને અનુસરીને અમને ગમે ત્યાં ગમે તે પરિસ્થિતિમાં રાખીએ અને ગમે ત્યાં ગમે તેવી પરિસ્થિતિમાં રહે તો એ સ્વામિનારાયણની આજ્ઞા છે, અમે સત્સંગી છીએ અને સ્વામિનારાયણના મંદિરની અંદર એના વહીવટકર્તા તરીકે કદાચ બેસવાનો અવસર મળે, પણ જો આજ્ઞાનું અનુસંધાન ન રહે તો એ મોટામાં મોટા કુસંગી છે, એમાં જરાય તફાવત નથી. ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંતની સ્થાપના કરી છે અને એના માટે એક બહુ સુંદર દ્રષ્ટાંત આપણે આપશું. આ શબ્દ હમણાં થોડા દિવસ પહેલા જ મને પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ ફોન ઉપર મારી સાથે વાત કરતા હતા અને એમને મને શબ્દો કીધા હતા. શબ્દો અત્યારે તમારી સામે વાચા મારી છે, પણ શબ્દો મહારાજશ્રીના છે અને વાત ભગવાન સ્વામિનારાયણની છે, એટલે આ વાતને અનુસંધાન રાખીને સમજશો. આપણી બે વાત આપણા જીવનની અંદર આપણે દ્રઢ રાખવાની છે. આજ્ઞાનું અનુસંધાન કઈ રીતે રાખી શકાય જીવનમાં, અને સ્વામી હમણાં કીધું ને વિપરીત પરિસ્થિતિમાં તો રાખવું ઘણું કઠણ છે, એ વિપરીત પરિસ્થિતિની અંદર પણ આજ્ઞાનું અનુસંધાન કેવું હોવું જોઈએ અને આપણી નિષ્ઠા કેવી હોવી જોઈએ એનું એક તાદ્રશ્ય, એક દ્રષ્ટાંત. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે વન વિચરણ કરતા કરતા લોજ ગામ આવ્યા છે. આ પ્રસંગ આપણે બધાએ જાણીએ છીએ. અને એ વખતે લોજની અંદર મુક્તાનંદ સ્વામી, એ રામાનંદ સ્વામીનો જે આશ્રમ ગણાતો એમાં મુક્તાનંદ સ્વામી સંતોના સાથે રહેતા, અને સંપ્રદાયની અંદર પ્રથમ એવી જો મુલાકાત થઈ હોય ભગવાન સ્વામિનારાયણને કોઈની સાથે સંવાદ અને કોઈની સાથે હેત બંધાણું હોય, કોઈ વ્યક્તિને સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણનું દિવ્યતા સ્વરૂપ ઓળખાણું હોય, સંપ્રદાયની બહાર તો ઘણાએ ભગવાનને ભગવાન પ્રાણાની પ્રતીતિ મહારાજે કરાવી વન વિચરણ વખતે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ જ્યારે આપણે એમ કહેતા હોઈએ કે જે વિધિસર કરવાની જ્યારે શરૂઆત કરી મહારાજે, ત્યારે સૌ પ્રથમ કોઈને પ્રભાવિત કર્યા હોય તો એ મુક્તાનંદ સ્વામીને પ્રભાવિત કર્યા, આવો સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ નીલકંઠ વાણી રૂપે આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી લોજમાં રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે ત્યાં રહેતા હતા. એટલે એક વાત સમજવાની કે રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે મુક્તાનંદ સ્વામીનું સિનિયરમાં નામ ગણાય, મોટેરા ગણાય. નીલકંઠવણી રૂપે મહારાજ આવ્યા છે ત્યારે મુક્તાનંદ સ્વામીને કંઈક ભગવાનના સ્વરૂપની અંદર દિવ્યતા દેખાણી છે, કંઈક અલૌકિકપણું દેખાણું છે, અને એમને આગ્રહ કર્યો કે વર્ણિરાજ, તમે અહીંયા આગળ અમારા આશ્રમની અંદર જ સ્થાયી થઈ રહો. આ પ્રસંગની અનુસંધાન આપણે જો જોઈએ તો ખ્યાલ આવે મહારાજને આવો આગ્રહ વન વિચરણ વખતે ઘણાએ કરેલો છે. ઘણી જગ્યાએ એવા પ્રસંગો આવે છે જ્યાં એમ કહેવામાં આવ્યું છે કે મહારાજને આગ્રહ કર્યો, મહારાજ અમારું રાજ આપીએ, અમારો મઠ આપીએ, અમારી માનતાઈ આપીએ, પણ મહારાજ ક્યાંય બંધાણા નથી. પણ ભગવાનની પોતાની જ્યારે સ્વઈચ્છા આ સંપ્રદાયના પ્રાંગણ કરવાની હતી, પ્રારંભ કરવાની, ત્યારે મહારાજ એ આશ્રમની અંદર એ રોકાણા છે. આ પહેલો કેસ. મુક્તાનંદ સ્વામી સિનિયર હતા, મોટેરા સંત હતા, શ્રીજી મહારાજ નીલકંઠવાણી સ્વરૂપે એ આશ્રમમાં રોકાણા છે. રામાનંદ સ્વામીને પત્ર લખવામાં આવ્યો છે અને રામાનંદ સ્વામીએ વળતા પત્રની અંદર એવો ઉત્તર કર્યો છે, મુક્તાનંદ સ્વામી આદિ સંતોને કીધું છે તમે વર્ણીની મરજી પ્રમાણે રહેજો, એમની પાસે અષ્ટાંગ યોગ શીખજો અને વર્ણી રાજી રહે એમ રહેજો, હજુ ધર્મધુરા સોંપી નથી, પણ છતાંય રામાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિનું જે કરતા હર્તાપણું, એને જે પ્રતીતિ કરાવવાનો જે બોધ પાઠ, એ પાઠ શીખવવાનો ત્યાંથી શરૂ કર્યો છે. જો કે ઉપદેશ તો પહેલેથી કરતા કે અમે તો ડુગડુગી વગાડનારા છીએ ને ખલો ખરો ખેલ ભજવનાર આવવાના છે, કરતા હર્તા ભગવાનપણાને જાણતા, ભગવાનને જાણતા અને એનો ઉપદેશ કરતા પણ અહીંથી બોધ આપવાનો શરૂ કર્યો. શરણાગતિ કેવી રીતે રાખી શકાય કે હજુ પદ આપ્યું નથી, હજુ કોઈ ભગવાનપણાની ઓળખાણ આપી નથી, પણ છતાંય મુક્તાનંદ સ્વામીને એમ કે વર્ણીની મરજીમાં રહેજો. વર્ણીને કીધું કે ભાઈ મુક્તાનંદ સ્વામી આદિ સંતો છે ને એમને એમની સાથે તમે રહેજો. અને આ સિદ્ધાંત આ ત્યારે પણ આ પ્રસંગના પણ મુક્તાનંદ સ્વામી સાક્ષી હતા. ત્યાર પછી પીપલાણાની અંદર રામાનંદ સ્વામીનો મેળાપ અને ભગવાન સ્વામિનારાયણને આ લૌકિક આપણી પરંપરા, જે ભારતીય સંસ્કૃતિની વૈદિક પરંપરા, જેને ભગવાન શ્રીહરિ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પ્રતિપાદિત કરી છે, એ પરંપરાને જાળવી રાખવા મહારાજે એ લીલા પણ કરી કે રામાનંદ સ્વામીને પોતાના ગુરુસ્થાને બેસાડ્યા, ગુરુસ્થાને સ્વીકાર્યા. રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી, મંત્ર લીધો. આ પ્રસંગના પણ મુક્તાનંદ સ્વામી સાક્ષી, ખરા કે નહીં? હે, મુક્તાનંદ સ્વામી આ પ્રસંગના પણ સાક્ષી. અને જેતપુરની અંદર જ્યારે રામાનંદ સ્વામીએ ધર્મની ધુરા ભગવાન શ્રીહરિને સોંપી, ત્યારે એ પ્રસંગની અંદર પણ મુક્તાનંદ સ્વામી સાક્ષી, ખરા કે નહીં? એ પ્રસંગના પણ સાક્ષી. ભગવાનનો મેળાપ થયો ત્યારથી લઈ અને ગાદી અભિષેક થયો, ભગવાનને શ્રીજી મહારાજને ધર્મધુરાની જ્યારે સોંપણી કરવામાં આવી, એ તમામ પ્રસંગોના મુક્તાનંદ સ્વામી સાક્ષી. ખુદ રામાનંદ સ્વામીના દીક્ષિત સંતની અંદર એમનું મોખરે નામ આવે. આવા વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ આ સંત, એમને સંપ્રદાયની એટલી કીર્તિ, એમની સંપ્રદાયની અંદર એટલી નામના. પણ ભગવાન સ્વામિનારાયણે એક એવું ચરિત્ર કરીને બતાવ્યું જીવનની અંદર, કળિયુગની અંદર પણ ગમે તેવી પરિસ્થિતિ વિકટ આવે તો સમજણનું અંગ કેવું હોવું જોઈએ એનું દ્રષ્ટાંત પૂરું પાડે એવું લીલા મહારાજે કરી કે રામાનંદ સ્વામી જ્યારે અક્ષરધામ સિધાવ્યા પછી શ્રીજી મહારાજને બધાની હાજરીમાં જેતપુરમાં ગાદીસ્થાન સોંપવામાં આવ્યું, છતાંય જ્યારે રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી શ્રીજી મહારાજ ગાદી ઉપર બેસવા ગયા ત્યારે મુક્તાનંદ સ્વામીએ કાંડું ઝાલ્યું છે. મુક્તાનંદ સ્વામી કહે કે આ ગુરુની ગાદી આના ઉપર બેસાય નહીં. હવે વિચાર કરો, ક્યાં લોજની સમજણ, ક્યાં પીપલાણાનું સાક્ષીપણું, ક્યાં જેતપુરનું સાક્ષીપણું, અને છતાંય મનુષ્ય લીલા કરીને મનુષ્ય ભાવ લાવીને એક એવો ભાવ થયો કે ભાઈ આ ગુરુનું સ્થાન છે, અહીંયા બેસાય નહીં, એમ કરીને કાંડું ઝાલ્યું છે. આટલો પ્રસંગ તો આ એક પૂર્વ ભૂમિકા હતી, આજે છે એ પૂર્વ ભૂમિકા છે. હવે મહત્વનું એ છે કે જ્યારે એમને રોકવા, શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી જ્યારે રોક્યા, ત્યારે સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને દર્શન દીધા છે. રામાનંદ સ્વામીએ દર્શન દીધા છે અને સૌ પ્રથમ કોઈ સંવાદ કર્યા સિવાય સૌ પ્રથમ એમને સમાધિ કરાવી છે મુક્તાનંદ સ્વામીને. અને મુક્તાનંદ સ્વામીને સમાધિ કરાવી અને અક્ષરધામના દર્શન કરાવ્યા છે. અને રામાનંદ સ્વામીએ એવું ચિત્ર દેખાયું ત્યાં મુક્તાનંદ સ્વામીને, શ્રીજી મહારાજ નીલકંઠવાણી સ્વરૂપે, ત્રણ છોગલાવાળી પાગ નહીં હો, નીલકંઠવાણી સ્વરૂપે, જે સ્વરૂપે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રથમ દર્શન કર્યા હતા, એ નીલકંઠવાણી સ્વરૂપે એમને સિંહાસનમાં મહારાજને બિરાજમાન થયેલા દેખાડ્યા છે. અને રામાનંદ સ્વામી સહિત અગણિત મુક્તો એ ભગવાનની સેવાની અંદર હાજરા હજુર ઉભા છે, હાથ જોડીને કરબદ્ધ થઈને ઉભા છે. આવું દ્રશ્ય મુક્તાનંદ સ્વામીને દર્શન કરાવ્યું. મુક્તાનંદ સ્વામી વિચારમાં પડી ગયા કે રામાનંદ સ્વામી ગુરુ અને આ સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે આ વર્ણિરાજ એ સિંહાસન ઉપર બેઠા છે અને રામાનંદ સ્વામી ગુરુ સ્થાને હોવા છતાંય ત્યાં નીચે હાથ જોડીને ઉભા છે, આનું રહસ્ય શું? પછી સમાધિમાંથી મુક્ત કરાવી અને મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ ઉપદેશ દીધું કે હે મૂરખ, અમે જય કહેતા હતા કે અમે ડુગડુગી વગાડનાર છીએ ને ખરો ખેલનો ભજવનાર તો આવવાનો છે, એ આ કેળનો ભજવનાર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ તમને અમે સોંપ્યા છે અને એનો આશરો મૂકીને તમે અમારી પાછળ ક્યાં ગાંડા થાવ છો. આ વાત મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ ઉપદેશ કર્યો અને પછી સંપ્રદાય ઇતિહાસ એમ કહે છે કે એ જ મુક્તાનંદ સ્વામીએ કાંડું ઝાલી અને ભગવાન સ્વામિનારાયણને પોતાના પદ ઉપર બેસવાનો એમને બેસાડ્યા છે અને જય સદગુરુ સ્વામી જે આરતી આપણે બોલીએ છીએ એ આરતી સંપ્રદાયમાં પ્રથમ વખત પ્રચલિત થઈ અને એને ત્યાં કહેવામાં આવી છે. વાલા ભક્તો, આ પણ એક પૂર્વ ભૂમિકાનો જ ભાગ હતો. આપણને એમ થાય કે મુક્તાનંદ સ્વામીની સમજણ આ ઉપદેશ થયા પછી મુક્તાનંદ સ્વામીની આયુષ્ય કેટલી 40 વર્ષ ઉપરની હતી હો, અને ભગવાન સ્વામિનારાયણ 17 વર્ષની આયુષ્યના, અને છતાંય એક વચનમાં વિશ્વાસ કરી અને જે દર્શન કર્યા છે ભગવાનના, સાક્ષાત અક્ષરધામના અધિપતિ તરીકેના દર્શન થયા અને સમજણ દ્રઢ થઈ પછી એમ સંપ્રદાયમાં ક્યારેય લખાણું નથી કે ભગવાનની આજ્ઞા ઉત્થાપવાની અંદર મુક્તાનંદ સ્વામીને ક્યારે ભગવાનની આજ્ઞા ઉત્થાપવાનો સંકલ્પ થયો હોય. અને એટલા જ માટે વાલા ભક્તો, જેવું જીવન જીવ્યા એની નોંધ ભગવાન સ્વામિનારાયણને વચનામૃતમાં લેવી પડી કે અમે લોજમાં જેવા મળ્યા હતા અને જે ચડતો રંગ હતો એવો ને એવો ચડતો ને ચડતો રંગ અમે મુક્તાનંદ સ્વામીમાં આજે પણ જોઈએ છીએ, આની નોંધ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લેવી પડી. એટલું જ નહીં, વડોદરાની જ્યારે વિદ્વત સભાની અંદર જ્યારે મોકલાવવાનો પ્રશ્ન આવ્યો ત્યારે પણ સંપ્રદાયમાં અગણિત એવા વિદ્વાન સંતો અને વિદ્વાનો હતા, પણ મહારાજની નજર એ મુક્તાનંદ સ્વામી ઉપર ત્યાં ઠરી કે તમે આ સભાની અંદર તમે જે દિગ્વિજય કરાવવાનો છે એ તમારાથી જ થઈ શકશે અને તમને વર્તન તમારું વાતો કરશે. આવું પ્રતીતિ જ્યારે, એ જીવન કેવું જીવ્યા હશે મુક્તાનંદ સ્વામી, આજે સત્સંગની માનું બિરુદ મળ્યું હોય તો એ સંપ્રદાયમાં એમને મળ્યું છે. આ કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, આજે પણ કહાની આપણે આ ત્રણ પ્રસંગોને ત્રણ તબક્કામાં આપણે જોયા એની પાછળનો જે સારાંશ નીકળે એક એવો નીકળે કે રામાનંદ સ્વામીએ જે મુક્તાનંદ સ્વામીને ઉપદેશ કર્યો અને પછી મુક્તાનંદ સ્વામીએ પોતાની સમજણ જે દ્રઢ કરી કે હવે એ માથું ક્યાંય બીજે નમે નહીં, પછી નથી અમને કોઈને સંભાળ્યા કે નથી અમને કોઈની કોઈ વાતમાં પડ્યા, માત્ર ભગવાનની ઉપાસના અને ભગવાનની આજ્ઞા એનું જ અનુસંધાન રાખીને જીવન જીવ્યા છે, એવી સમજણ આપણે સૌએ કટિબદ્ધ થઈને રાખવાની છે. આ મહારાશિના આદેશ, એ મહારાશિનો ઉપદેશ અને જે ગણો તે, પણ આપણા જીવનની અંદર આ સમજણ રાખવાની છે. અમે બધા તો પાત્ર ફરી જશું, આજે અમે અહીંયા પ્રવચન કરીએ છીએ, કાલે સવારે બીજું કોઈ પ્રવચન કરે, આજે આ સંતો કથા વાર્તા કરાવે છે, કાલે બીજા કોઈ સંતો કથા વાર્તા કરાવે, પણ એક વાતનું અનુસંધાન રાખજો, સ્વામિનારાયણનો સિદ્ધાંત ફરવાનો નથી, નથી ને નથી. જો સત્સંગની અંદર આપણે ભગવાન શ્રી હરિના સમયનું જો સુખ મેળવવું હોય, આપણને ઈચ્છા તો એમ છે ને કે મહારાજના પ્રત્યક્ષ દર્શન થાય, મહારાજના સેવાનું સુખ મળે, મહારાજે જેવી આનંદ જેવો ભક્તોને કરાવ્યો એની અમને પણ થોડી ઝાંકી મળે, એનો પણ થોડો અમને લાભ મળે, પણ એ લાભ લેવા માટે આવું કટિબદ્ધ જીવન જીવવાની તૈયારી રાખવી પડશે. જો આ દ્રઢતા જીવનમાં કરી કે સ્વામિનારાયણ ભગવાનનો સ્થાપેલો સિદ્ધાંત ક્યારેય ફરવાનો નથી અને અમે તો એને વરેલા છીએ, માટે આ જીવનની અંદર અમે ગમે ત્યાં હોઈએ અમે જો સંપ્રદાયના સિદ્ધાંતને અનુસરશું તો અમે દુનિયાના ગમે તે છેડે અમને બેસાડશો તોય અમે સ્વામિનારાયણના સત્સંગી રહેવાના છીએ, અને કદાચ સ્વામિનારાયણના ચરણારવિંદની અંદર મંદિરની અંદર પરાણે બેસીને રહેતા હોય. અને આ વાતનો વચનામૃતમાં મહારાજે ઉલ્લેખ કર્યો કે ભગવાનની આજ્ઞા એ કરીને કાશીક બુરાનપુર રહેતો હોય, એટલે કે છેડો રહેતો હોય, પણ ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખે છે તો અમને એ વાલો છે. અને ઓલો પરાણે નજીક રહેવા પ્રયત્ન કરતો હોય, મહારાજ કે અમે એની સામે દ્રષ્ટિ કરતા નથી. મહારાજ કહે છે ઘણોય અમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરે, પણ અમારું મન અમારું, અમે કદાચ પરાણે અમે જાતે અમારી જાતને સમજાવીએ કે એની જોડે વાત કરીએ, પણ ભગવાન કહે છે કે અમારું મન એનું હા પાડતું નથી. હવે ભગવાનના મનમાંથી એ ઉતરી જાય છે, એની દશા શું થાય છે? ભગવાનના મનમાંથી ઉતરી જાય છે. અને વિચાર કરો, જે ભગવાનના મનમાંથી ઉતરી ગયું એની આ સંસારમાં શું દશા થવાની. રામાયણમાં કહેવત છે ને, મહાભારત રામાયણની અંદર જ્યારે રામચંદ્રજી ભગવાનને સમુદ્ર ઉપર સેતુ જ્યારે બાંધકામ ચાલતું ને, ત્યારે હનુમાનજી અને બધા વાનરોએ પથ્થર ઉપર રામ લખી અને એને પાણીમાં મૂકતા, દરિયામાં નાખતા અને પથ્થર તરતા. ત્યારે ભગવાન રામચંદ્રજીને એમ થયું કે જો મારા નામે આટલું કરે એટલે લાવ, હું જાતે પણ એક પ્રયત્ન કરું. એટલે એક પથ્થર લઈ, નાનો કાંકરો પાણો લઈ અને સમુદ્રમાં નાખ્યો, એ તળિયે બેસી ગયો. ભગવાનને આશ્ચર્ય થયું કે મારું નામ લખીને પાણો નાખે છે અને આ પથ્થર તરી જાય છે, અને મેં જાતે નાખ્યો, આ પથ્થર ડૂબી કેમ ગયો? ત્યારે જામવંતે એનો જવાબ કર્યો કે પ્રભુ, જેનો આપ ત્યાગ કરી દો એનું આ સંસારમાં કોણ એને તારશે? આપના નામે તરનારા છે એમ આપણે વાલા ભક્તો આપણા જીવનમાં આપણને ભગવાનનો સાથ મળ્યો છે અને એનું પ્રત્યક્ષ પ્રમાણ ગમે તેવી વિપરીત પરિસ્થિતિ, કદાચ સમયના વાવાઝોડા નાના મોટા આવ્યા, પણ આપણે આજે સભાનો લાભ લઈએ છીએ એ જ બતાવે છે કે ભગવાન સ્વામિનારાયણનો રાજીપો આપણી ઉપર છે. બાકી તો મેં વાત કરી, મહી પડેલા મહાસુખ માણે દેખણહારા દાજે, જો ભગવાન એમને પણ સદબુદ્ધિ આપે. કારણ કે જેટલું વહેલું સત્ય જેટલું વહેલું સમજાય ને એટલું ઓછું નુકસાન થાય. હો, સાચું જેટલું વહેલું સમજાય અમારા માટે જીવનમાં કોઈ આ મોટી ઘટના એટલા માટે ન ગણાય, કારણ કે અમે આમાં ઉછરીને મોટા થયા. આજે હાથ પેઢીથી અમે જોઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણના વખતથી આજે પ્રસંગ કર્યો ત્યારથી આ પ્રશ્નની આપણે જો શરૂઆત ગણીએ તો આજે ભગવાન સ્વામિનારાયણ, પછી રઘુવીરજી મહારાજ આ પદ ઉપર આવ્યા, એમના દત્તપુત્ર ભગવત પ્રસાદજી મહારાજ આવ્યા, એમના પુત્ર બિહારીલાલજી મહારાજ આવ્યા, એમના સપિંડીકરણથી એમના પુત્ર એવા શ્રીપતિ પ્રસાદજી મહારાજ આવ્યા, એમના પછી આનંદ પ્રસાદજી મહારાજ આવ્યા, આનંદ પ્રસાદજી મહારાજ પછી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ ગાદી ઉપર આવ્યા, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ગાદી ઉપર આવ્યા. અમારી આ સાત પેઢીને આ બધા પરિસ્થિતિઓનો અનુભવ છે. હવે આ સાત પેઢીની પરંપરા તમે ગમે તેટલી મહેનત કરો તો ક્યાં જવાની છે? આ લોહી જે શરીરમાં ભગવાને આ કુળમાં જન્મ આપીને આ શરીરમાં જે બ્લડનું સંચાર કર્યો એ બ્લડ ક્યાં જવાનું છે? એટલે આવી બધી વિટમણાઓ પરિસ્થિતિઓની અંદર અમારા મન ક્યારેય ડગતા નથી. અમને ભગવાન સ્વામિનારાયણ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને આજે અમને એનો પણ આનંદ છે. એક નાનું દ્રષ્ટાંત આપું, વધારે સમય કદાચ નથી લેવું. આપણે હજુ શાક ઉત્સવ જે પ્રસાદનો એ વ્યવસ્થા કરી છે એનો પણ આપણે બધાએ રસાસ્વાદ માણવાનો છે. પણ ઘણી વખત મને એવો વિચાર આવે, શ્રીજી મહારાજ આણંદની અંદર પ્રથમ વખત પધાર્યા. આપણે આણંદ વડતાલ બધા હરિભક્તો આવો છો આણંદ, ત્યાં રોકડિયા હનુમાનજી મહારાજનું મંદિર છે અને એ પ્રસાદીનું સ્થાન છે. શ્રીજી મહારાજ જ્યારે આણંદની ભાગો આણંદની શેરીમાંથી જ્યારે નીકળ્યા ને, ત્યારે દ્વેષીઓએ એમના ઉપર કાદવ કાંકરા છાણ એનું અપમાનિત થાય એવું વર્તન ત્યાંના ગામ લોકોએ કરેલું. આવો ઇતિહાસ આપણા સંપ્રદાયમાં છે. પણ એ પૂર્વેનો એક ઇતિહાસ કહું કે મહારાજ જેમ આણંદની અંદર પ્રવેશ કરવાના હતા ને, ત્યારે મહારાજને અંતર્યામી સ્વરૂપ ભગવાન પ્રગટ પોતે હતા, એટલે એમને બધાને પ્રતિજ્ઞા લેવડાવી. કારણ કે સાથે બધા કાઠી બધા દરબારો અને શુરવીર ભક્તો હતા, મહારાજે બધાને પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે ગમે તે પરિસ્થિતિ થાય કોઈએ ઉગ્ર થવાની જરૂર નથી, કોઈએ શસ્ત્ર ધારણ કરવું નહીં, કોઈએ કોઈનું અહિત થાય એવો સંકલ્પ પણ કરવો નહીં, સહન કરજો. મહારાજે અગાઉ કર્યું બધા સંતો ભક્તોને એમ કે મહારાજ આમ આટલા બધા ગામમાં જઈએ છે ને આમ કેમ કે છે, આણંદની અંદર આવો શું વિશેષતા છે? પણ જ્યાં પ્રવેશ કર્યો અને જે એમની સાથે મહારાજનું અપમાનિત કરતું જે વ્યવહાર થયો, બધાએ એને જોયું, બધાને મનમાં એટલો બધો રોષ એટલો બધો ઉદ્વેગ થયો. પણ ભગવાનની આજ્ઞા હતી ત્યારે બધાએ સંયમ રાખ્યો અને મહારાજ એ ભાગોળમાંથી આણંદની જે બજાર એમાંથી નીકળી અને અત્યારે જે આ ગોયા તળાવ એને કહે છે, તળાવને કાંઠે કૂવો છે અને ત્યાં આગળ મહારાજ આવીને પ્રસાદીને, એક પથ્થર છે, પથ્થર ઉપર મહારાજ બેઠા. જો આજે પણ એ પથ્થર છે પ્રસાદીનો, આણંદ જાઓ ત્યારે અચૂક દર્શન કરજો, એનો એ કૂવો પણ પ્રસાદીનો આજે મોજૂદ છે. એ કૂવામાંથી સંતોએ પાણી કાઢી અને મહારાજને નવડાવ્યા, બધાની આંખની અંદર ચોધારા આંસુ. મહારાજનું આવું અપમાન ભક્તો કેમ સહન કરે, સંતો કેમ સહન કરે, પણ બધાની આંખમાં આંસુ. ત્યારે મહારાજે પછી સુરાખાચરે મહારાજને પૂછ્યું, મહારાજ હવે ગામ વીતી ગયું, હવે તો ઓલા બંધનમાંથી મુક્તિ આપો. ત્યારે મહારાજે કીધું જાઓ છૂટી. એટલે ત્યાં નીચેથી ધૂળ પકડી, એક મુઠ્ઠી ધૂળ કરી અને આણંદ ભણી નાખી કે જેને જેને અમારા ઈષ્ટદેવનું અપમાન કર્યું છે એના દીકરીએ દીવો નહીં રહે. અને ત્યાર પછી આણંદનો ઇતિહાસ એમ કહે છે કે ઘણી પેઢી સુધી એનો દીકરી કોઈ લેવા તૈયાર ન થાય, કારણ કે વંશ જ આગળ ન વધે, એની દીકરી પાછળ દીવો ન રહે. આવી પરિસ્થિતિ સર્જાણી પછી ભગવત પ્રસાદજી મહારાજના, વિહારીલાલજી મહારાજના વખતની અંદર ભક્તોએ ક્ષમા માંગી, મહારાજે યજન કરાવ્યું અને મહારાજને ધામધૂમથી વિહારીલાલજી મહારાજના વખતમાં હાથીની અંબાડી ઉપર આણંદની અંદર વરઘોડો કાઢ્યો અને ત્યાર પછી એ દાડો ફર્યો છે. આવો આપણા સંપ્રદાયનો ઇતિહાસ એમ કે છે. એ આણંદની અંદર વિહારીલાલજી મહારાજની હાથીની અંબાડી ઉપર, અને આ વાત અમને કોણે કીધી હતી? ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત, આ મને તો સંપ્રદાયની અંદર ખ્યાલ હતી, પણ અમે જ્યારે લવાદમાં બેઠા હતા ને, આ પ્રસંગ લવાદની અંદર બેઠા હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ SD દવે સાહેબે આ આણંદનો પ્રસંગ, એમને ખાલી આણંદનો પ્રસંગ એટલો સંભળાવ્યો હતો, મને એની આગળ પાછળનો ઇતિહાસ ખ્યાલ હતો, પણ એમને આ વાત કરી હતી કે વિહારીલાલજી મહારાજને જ્યારે આણંદની અંદર પ્રથમ વખત તેડાવ્યા ત્યારે હાથીની અંબાડી ઉપર વરઘોડો કાઢવાનો, ત્યાં આણંદની શેરી જે છે ને એ સાંકડી, અને એની અંદર દરવાજો હતો જે જૂની કમાનોના દરવાજા આવતા ને ગઢના એવા દરવાજા, હવે હાથી અંબાડીએ સહિત અંદર જાય એવી શક્યતા નહોતી. ભક્તોને એમ થયું તો રાતોરાત બધા ભક્તો મંડ્યા અને ઓલી જે શેરી હતી ને એને જે દરવાજો, હવે દરવાજો તો રાતે ઊંચો થાય નહીં પણ હેઠેથી જમીન ખોદી નાખી બધાએ, હાથી અંદરથી અંબાડી સહિત પસાર થાય એટલી, અને આજે પણ એને ઊંડી શેરી કહેવાય છે. આણંદનું નિર્ણયમાં તમે સરનામું જોજો, ઊંડી શેરી આણંદ એમ જે આજે પણ હજુ એ ઓળખે, એ ઊંડી શેરી નામ પડવાની પાછળનો ઇતિહાસ એટલે કહેવાની પાછળનો ભાવાર્થ એવો છે. અમને એમ થાય શ્રીજી મહારાજના વખતમાં જેમ સુરાકાચાને બાંધ્યા, આજે અમે પણ આ ભક્તોને બધાને બાંધી રાખ્યા છે પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાના કારણે ભક્તો બંધાય, નહીં તો આમાં કેટલાય ધૂળ ફેંકે એમ છે. પણ શ્રીજી મહારાજે જે આપણને રસ્તો બતાવ્યો છે અને એ રસ્તો એ આપણે આપણા માટે એ શિરમોર છે, આપણે સત્સંગનો આપણને રંગ ચડેલો છે, આપણને મસ્તી ભગવાન સ્વામિનારાયણની ભક્તિની છે, આપણે એના આનંદમાં આપણે છીએ ત્યારે દુનિયાને શું વિચાર છે, દ્વેષવાળાને શું વિચાર છે, આપણને એની પડી નથી. આપણે તો ભગવાનને રાજી કરવા છે. અને હું ઘણી વખત વિચારું, આપણે શિક્ષાપત્રી વાંચીને સત્સંગી થયા કે સ્કીમ વાંચીને સત્સંગી થયા? હે, આપણે શિક્ષાપત્રી વાંચીને તમે સત્સંગી થયા કે સ્કીમ વાંચીને સત્સંગી થયા? આ તિલક ચાંદલો કરવાનું ક્યાંથી શીખ્યા? શિક્ષાપત્રી વાંચીને શીખ્યા તો આપણે એને વરેલા છીએ, અને આ શરીરની અંદર પ્રાણ જ્યાં સુધી રહે ત્યાં સુધી એને જ વરેલા રહીશું. આવું કટિબદ્ધ દરેક જણ થજો. મેં કીધું એમ કે પાત્ર કદાચ બદલાય પણ સિદ્ધાંત બદલાવાનો નથી. આ જ વારસો આપણા વડવાઓએ ભગવાનને રાજી કરવા આવું જીવન જીવીને ગયા હતા ત્યારે ભગવાન રાજી થયા હતા, અને આ જ વારસો આપણે આપણા બાળકોને, આપણા પછીના વંશજોને આપણે આ સંસ્કારનું જો સિંચન કરાવશું તો આપણા ઉપર પણ જેમ અત્યારે મહારાજ રાજી છે એમના ઉપર પણ ભગવાન ખૂબ રાજી થશે. અને આ યાવત ચંદ્ર દિવાકરો મોક્ષનો માર્ગ એ અવિરતપણે ચાલતો રહેશે અને અગણિત ભક્તોનું આની અંદર કલ્યાણ થશે એવો મારો વિશ્વાસ છે અને ભગવાનના ચરણારવિંદમાં એવી મારી પ્રાર્થના છે. વાલા ભક્તો, ખૂબ આનંદ સાથે અહીંના યુવાનોનો, અહીંના તમામ મંડળોનો અમે ખૂબ ખૂબ હૃદયથી અમે બધાને અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. તમારી જે શ્રદ્ધા, તમારો વિશ્વાસ, એની અંદર ક્યારેય ઓટ ન આવે. ભગવાન સ્વામિનારાયણ તમારા ઉપર જેટલા અત્યારે રાજી છે એનાથી અઢળક ગણા વધારે વિશેષ ને વિશેષ રાજી રહે અને તમને ખૂબ બળ આપે. ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની અંદર તમને ખૂબ બળ મળે અને તમારા નિયમ નિશ્ચય પક્ષ દ્રઢ થઈને રહે એવી ભગવાન શ્રીહરિ તમારા સૌ ઉપર કૃપા કરે એવી ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. પરમ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રીનો આ જે સંદેશ હતો, એમના શબ્દો તો તમારા સુધી પહોંચાડ્યા, પણ સાથે સાથે એમની કૃપાથી, કારણ કે આ બધી લાઇટો ચાલે ને એનો મૂળ પાવર હાઉસમાંથી આવતો હોય, પાવર હાઉસ વાળા બંધ કરી દે, જે અહીંયા આગળ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક બોર્ડ વાળા જે હોય બંધ કરી દે, તો આ બધી લાઇટો બંધ થઈ જાય. એમ ભગવાનની કૃપાથી એમના સ્થાને પરમ પૂજ્ય મહારાષ્ટ્રીના શુભાશીર્વાદથી આ બધો સ્તોત્ર આવે છે, એટલે એમના વતી પણ અને અસો પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી વતી સારાય સ્ત્રી સમાજને, સ્ત્રી ભક્ત સમાજને, અમે સારાય ધર્મકુળ પરિવાર વતી ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવીએ છીએ. જેમ ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીનો સત્સંગ બિરદાવ્યો એમ આપણે પણ ભગવાન સ્વામિનારાયણની આંખમાં મહારાજને ખૂબ વાલા થઈએ અને મહારાજને એમ કહેવું પડે કે આ મુંબઈ પરા વિસ્તારનો સત્સંગ એ દિન પ્રતિદિન ચડતો ને ચડતો રંગ રાખે છે, આવું જીવન જીવી શકીએ એના માટે ભગવાન આપણને સદબુદ્ધિ આપે, શક્તિ આપે અને આપણને એના માટે જે પણ ભગવાનની આરાધના અને ભક્તિનો આપણને માર્ગ એ આપણને સુલભ કરાવે. અને સંપ્રદાયની અંદર મેં વાત કરી એમ વહેલેસર ખૂબ ખૂબ શાંતિ થાય, સર્વને સદબુદ્ધિ મળે અને સત્યનો માર્ગ દરેકને સમજાય અને આ મહામાર્ગની અંદર બધા ભળી અને ભગવાનની પ્રાપ્તિ કરે એવી ભગવાન સૌને સદબુદ્ધિ અને શક્તિ સમજણ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી અમારા યુવાનોને અને ખાસ કરીને આયોજકોને જે જે એની અંદર પ્રથાગ મહેનત કરી છે એ તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે એવી પ્રાર્થના સહ મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.